प्रणमो लोये श्रौत्रिकाड़वर्ती अरहंताणम, प्रणमो लोये श्रौत्रिकाड़वर्ती सिद्धाणम, प्रणमो लोये श्रौत्रिकाड़वर्ती आयरियाणम, प्रणमो लोये श्रौत्रिकाड़वर्ती वज्जायाणम, प्रणमो लोये श्रौत्रिकाड़वर्ती शवशावणम। ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैनधर्मोऽस्तु मंगलं। सर्वमंगल मांगल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणं जैनं जयतु शासनं। नवासमयशाराय श्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे। रेगो में शाशद अपाग्नान दर्शन लखनो शेषा में बाहिरा भावा छवे संयोग लखना। मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे, बाकी बधा संयोग लक्षण भाव मुझती बाह्य छे। हूँ एक शुद्ध सदा रूपी ज्ञान दर्शन मय करे, कई अन्य ते मारु जरी परमाणु मात्र नथी अरे। ध्रुव अचल ने अनुपम गति पामेल सर्वे सिद्ध ने, वंदी कहूं सुत केवड़ी कथिता समय प्रावृत हो। तु स्थाप निज ने मोक्ष पंथे ध्या अनुभव तेह ने, तेमाज नित्य विहार कर नहीं विहर पर द्रव्यो विषय। ओम श्री नमस्तेभ्य नमस्तेभ्य नमस्तेभ्य। पूज्य गुरुदेव श्रीना प्रवचन में अत्यारे जे गाथाओ चाले छे ने, એ નિર્જરા અધિકારની બધી જ્ઞાનીની ગાથાઓ છે। એ જ્ઞાનીને પરિગ્રહ કોઈ પણ પ્રકારનો પરિગ્રહ પોતાનો નથી એવી ગાથાઓ ચાલે છે। એમાં 210, 11, 12, 13 જે ગાથા છે, અનિચ્છક કયો અપરિગ્રહી જ્ઞાનીને ઈચ્છે પુણ્યને, જ્ઞાનીને ઈચ્છે પાપને, જ્ઞાનીને ઈચ્છે અસનને, અને જ્ઞાનીને ઈચ્છે પાનને, એમ ચાર ગાથા આવશે ક્રમે ક્રમે। એમાં બે તો હમણાં ચાલી। જ્ઞાની કેવી રીતે અનિચ્છક થઈ ગયો છે, એને કેમ કોઈ પ્રકારની આવી પરિગ્રહ સ્વરૂપી ઈચ્છા પ્રગટ થતી નથી, કારણ કે એ સર્વસ્વપણે પોતાના સ્વ આત્માનો પરિગ્રહી થઈ ગયો છે। એને પોતાના આત્મા સિવાય એના જ્ઞાનમાં બીજું કાંઈ ભાસતું નથી। પ્રતિભાષિત બધું થતું હોય પણ એને જ્ઞાનમાં આત્મા ભાઈસા કરે છે, એટલે નિરંતર એને જ જાણતો, એ રૂપ જ પરિણમતો, એ વૈરતા કરે છે। એટલે પુણ્યનો પ્રકાર હોય, પાપનો પ્રકાર હોય, અસન એટલે આહારનો પ્રકાર હોય, પાન એટલે પાણીનો પ્રકાર હોય, એવા પુન પાપ અસન કે પાનના કોઈ પણ પ્રકારનો ઈચ્છુક જ્ઞાની હોતો નથી। કારણ કે જ્ઞાની એટલો બધો પરિપૂર્ણપણે તૃપ્ત એના આત્મામાં થઈ ગયો છે, એવી તૃપ્તિ એને અંદર ભાસી ગઈ છે, એવી જ્ઞાયક સ્વભાવમાં એને તૃપ્તિ થઈ ગઈ છે, સંતોષાઈ ગયો છે એનાથી, કે એને પછી બાહ્યની કોઈ ઈચ્છાઓ રહેતી જ નથી, ઈચ્છાઓ મરી જાય છે એની। છતાં કોઈ અસ્થિરતાજન્ય રાગ ઉત્પન્ન થાય તો પણ વિકલ્પાત્મક દશામાં બિલકુલ એનો સ્વામી નથી થતો। આ એવી કોઈ સ્થિતિ જ્ઞાનીની ખરેખર થઈ જાય છે। એ જ્ઞાની પોતાના ચૈતન્યપણાને સ્મરતો, ભાવતો, ધ્યાવતો, શ્રદ્ધતો, લીન થતો, એને જ ખરેખર જ્ઞાનનું જ્ઞેય, શ્રદ્ધાનું શ્રદ્ધેય અને ધ્યાનનું ધ્યેય બનાવતો બનાવતો પરિણયમાં કરે છે। એવી કોઈ સ્થિતિ જ્ઞાનીની અંતર્મુખ દશા એક સમયની થાય ત્યાં થઈ જાય છે। એની આ બધી ગાથાઓ નિર્જરા અધિકારની સુંદર ગાથાઓ ચાલે છે કે નિર્જરા કોને કહેવાય, જ્ઞાનીને નિરંતર નિર્જરા કેમ ચાલતી હોય, નિરંતર નિર્જરા ચાલે અછિન ધારાએ, એક પણ સમયના વિક્ષેપ વગર, જ્યારથી જ્ઞાની થાય, જ્યારથી સ્વસંવેદન આવે ત્યારથી સદાય તો નિર્વિકલ્પ દશામાં જ્ઞાની રહેતો નથી। સદાય નિર્વિકલ્પ દશામાં જ્ઞાની રહીએ તો કેવળ જ્ઞાન થઈ જાય, વારંવાર જ્ઞાનીનો ઉપયોગ બહાર જાય છે, વિકલ્પ આવ્યા કરે છે, એ વિકલ્પના સમયે પણ, સદુપયોગના સમયે તો નિર્જરા ચાલુ હોય, પણ વિકલ્પના કાળમાં પણ એને નિર્જરા નિરંતર ચાલતી હોય છે. એ કેવી રીતે ચાલતી હશે કે વિકલ્પના કાળમાં પણ એની પરિણતિનું જોર અંદર કામ કરતું હોય છે, એની પ્રતીતિ ક્યારેય ડગતી નથી, એનું શ્રદ્ધાન જ્ઞાનને આચરણ જે થયું છે એ બિલકુલ ત્યાંથી વિચલિત થતું નથી. એવી કોઈ સ્થિતિમાં જ્ઞાની પોતાની પરિણતિને અભેદપણે પરિણમાવતો નિરંતર નિર્જરાનો ધારક છે. કોઈ સમય એવો નથી આવતો એને કે ક્યારેય એને નિર્જરા ન થતી હોય. એવી નિર્જરાની સ્થિતિ છે એમ જે એક વખત જે જ્ઞાની થાય, એક વાર જે જ્ઞાની થઈ ગયો, કાલે જ કીધું હતું કે પંચમ કાળમાં જે કોઈ જ્ઞાની થાય, કોઈ જીવ પંચમ કાળમાં જ્ઞાની થયો તો વધારેમાં વધારે 8 ભવે મોક્ષ થઈ જાય, અને ઓછામાં ઓછો 3 ભવે મોક્ષ થાય, ભવ્યામૃતમાં લખેલું છે એવું. એવી કોઈ નિર્જરા અધિકારા અને એવી જ્ઞાનીની ખરેખર ઉપયોગાત્મક સ્થિતિ અને પરિણતિરૂપ સ્થિતિ આવી જ્ઞાનીની ચાલતી હોય છે. કારણ કે જ્ઞાનીનું છેલ્લે છેલ્લે હમણાં ગુરુદેવ બહુ સ્પષ્ટ કરતા હતા છેલ્લા પેરેગ્રાફમાં, છેલ્લા પેજમાં, એનું સ્વપર પ્રકાશક જ્ઞાન ખીલી નીકળ્યું છે. એ એટલું બધું ખીલી નીકળ્યું છે, એટલું બધું ખીલી નીકળ્યું છે કે એ જ્ઞાન સિવાય એને કોઈ એની લક્ષ્મી દેખાતી નથી. એ જ્ઞાન લક્ષ્મીમાં જ ચેતતો, જ્ઞાન લક્ષ્મીને જ જાણતો, જ્ઞાન લક્ષ્મીને જ દેખતો, એમાં જ આરૂઢ થતો થતો પરિણયમાં કરે છે. એવી કોઈ સ્વપર પ્રકાશક શક્તિ ખીલી નીકળી છે કે બહારમાં ગમે તે પરિણામ રાગ સંબંધી ચાલતા હો, પુન સંબંધી, પાપ સંબંધી, અસન સંબંધી, પાન સંબંધી ચાલતા હો પરિણામ, તો પણ ખરેખર એ નિરંતર વ્યાવ્રત રહેતો થકો, પોતાના સ્વભાવ સન્મુખ પરિણમતો થકો જ્ઞાની નિરંતર નિર્જરા કરતો દેખાય છે ખરેખર. એવી કોઈ જ્ઞાનીની સ્થિતિ હોય છે. જેટલી ચર્ચાઓ જો આજના પ્રવચનમાં આવી, નિર્જરા અધિકાર જ્યારથી શરૂ થયો હશે ત્યારથી જેટલી ચર્ચાઓ આવે એમાં રાગાદી ભાવની પ્રથકતાની ચર્ચા આવ્યા કરશે, અને જ્ઞાનીના જ્ઞાનમયપણાનો જ્ઞાયક સાથેની અભિન્નપણાની ચર્ચા આવે, એને પ્રતીતિ એની સ્થપાઈ ગઈ હોય એની ચર્ચા આવે. ચાર પ્રકાર ખરેખર તો આશ્રવના, પણ આમ 5 પણ કહેવાય. આશ્રવના પ્રકાર 5, મિથ્યાત્વ, અવ્રત, કસાય, પ્રમાદ અને યોગ, આવા 5 પ્રકાર આશ્રવોના છે. એ દરેક આશ્રવોના પ્રકારમાં જે કાંઈ પ્રકાર જ્ઞાનીને વર્તતા હોય, ધારો કે મિથ્યાત્વ તો ચાલ્યું ગયું, તો અવિરત, પ્રમાદ, કસાય, યોગ એવા આશ્રવો પણ એની પરિણતિમાં, એની પર્યાયમાં, બહિર્લક્ષી પર્યાયમાં, જ્ઞાનીની પર્યાયમાં જ વર્તતા હોય છે. એ કઈ પૂદગલમાં નથી વર્તતા, એ પોતાની પર્યાયમાં વર્તતા હોવા છતાં પોતાની તેજ પર્યાયનો એક ભાગ છે. જે પર્યાયમાં અવ્રત, પ્રમાદ, કસાયને યોગ વર્તી રહ્યા છે, ચારિત્રની વિપરીત પર્યાયમાં અસ્થિરતાજન્ય રાગાદી રૂપે વર્તી રહ્યા છે, એની જ પર્યાયનો એક ભાગ છે એ જ્ઞાયક સાથે પરિણતિપૂર્વક વર્તી રહ્યો હોય છે. એટલે જ્ઞાનીને એવા વિભાગ થઈ જાય છે કે જ્ઞાનમય પણ આખું જુદું પડી જાય છે અને રાગ ભાવ છે આખો પૃથક થઈ જાય છે. એ હોય પોતાની પર્યાયમાં હોય છતાંય પોતાને ન માનતો, એના સ્વામિત્વ પણ ન પરિણમતો, પોતાના સ્વરૂપને જાણતો, તેમાં અહમ કરતો, નિરંતર પરિણયમાં કરે છે, માટે નિર્જરા પ્રત્યેક સમયે ચાલ્યા કરે છે, એવી કોઈ જ્ઞાનીની સ્થિતિ હોય છે. બધી જગ્યાએ આશ્રવ ભાવોની વ્યવસ્થા બતાવતા જાય ગુરુદેવ, એનું જ્ઞાન કરાવતા જાય. તો જો કે જ્ઞાનીને ભાઈ આવો રાગ છે, જ્ઞાનીને પણ અસ્થિરતા છે, છતાં પણ એવો રાગ હોવા છતાં રાગમાં જ્ઞાની લેપાતો નથી. એ દૂર રહીને જાણે છે કે આવો રાગ ચાલે છે, દૂર રહીને જાણે છે આવો રાગ ચાલે છે, આવો રાગ ચાલે છે, એટલે અહીંયાથી પછી પાછો ફરે છે, પાછો ફરે ત્યાં સુધી ઉપયોગ થાય છે, ત્યાં રાગની જગ્યાએ વિતરાગતા થઈ જાય છે. આવી કોઈ સ્થિતિ જ્ઞાનીની આ નિર્જરા અધિકારમાં આચાર્ય ભગવાન બતાવે છે. કેટલા કેટલા વિષયો ગુરુદેવ તો લેતા હોય છે, ખરેખર એક 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 વિષય એટલા બધા સ્પષ્ટ કરે ગુરુદેવ કે આપણને એમ થાય કે નિર્જરા અધિકાર ખરેખર જ્ઞાનીનું સ્વરૂપ કેવું છે એ બતાવે છે, અને જ્ઞાનીની અસ્થિરતા જેને રાગની વ્યવસ્થા પણ કેવી છે એ બતાવે છે. એ બે હોવા છતાં જ્ઞાની જ્ઞાન પણે રહેતો, જ્ઞાનમાં જ્ઞાનને જાણતો, કોઈ પર ભાવને કે પર દ્રવ્યને ન જાણતો, પોતાના સ્વભાવને જાણતો અને જ્ઞાનમાં રહેતો પરિણયમાં કરે છે, એવી કોઈ સ્થિતિ જ્ઞાનીની થઈ જાય છે. આપણે અહીંયા ચાલે છે મોક્ષ અધિકારની 294 નંબરની ગાથા. આપણે 294 નંબરની ગાથા ઉપર આ આત્મા અને બંધના દ્વિધાકરણની આખી ચર્ચા છે. 293 ગાથાથી ચાલુ થઈ છે કે આત્મા અને બંધને કેવી રીતે દ્વિધા એટલે કે જુદા કરાય અને એ જુદા કરવા માટેનું સાધન શું, એ સાધનની ચર્ચા ચાલી રહી છે. આજે ગુરુદેવે આ પ્રવચનમાં સાધનની કરણની ચર્ચા કરતા હતા. આજે 10-15 મિનિટ પછી એ વિષય આવ્યો હતો, એમાં ગુરુદેવે સ્પેશિયલ કરણ શબ્દ વાપરીને સાધન બતાવ્યું. તો એ તો જે અધિકાર પછી આવવાનો હોય ને ગુરુદેવને, તો એનું ગોલન ક્યારનું ચાલુ થઈ ગયું હોય. ગુરુદેવની તો કોઈ સ્થિતિ ગજબની છે. ભાવિના ભણકારા જેમ વર્તમાનમાં વાગે ને, ભાવિમાં કાંઈ થવાનું હોય તો એના ભણકારા તો વર્તમાનમાં વાગવા માંડે ને, એમ ખબર પડી જાય કે અમારું ભાવિ તો આટલું બધું ઉજ્જવળ છે. એમાં મોક્ષ અધિકારના ભણકારા નિર્જરા અધિકારમાં વાગવા માંડે કે હમણાં મોક્ષ થવાનો છે, હમણાં મોક્ષ થવાનો છે, એમ ભણકારા વાગે. એને જ્ઞાનીની નિર્જરા કહેવામાં આવે. જ્ઞાની નિર્જરા શુદ્ધિની વૃત્તિ વૃદ્ધિ લેતી 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 આગળ વધતી વધતી શુદ્ધિની વૃદ્ધિની પૂર્ણતાએ પહોંચી જાય, એને મોક્ષ કહેવામાં આવે. એવો આ અદ્ભુત મોક્ષ અધિકાર છે. આ મોક્ષ અધિકારમાં કહે છે કે ભાઈ આત્માને બંધ છે એને જુદા કરવા માટેનું સાધન શું. તો આપણે ગઈકાલે ચર્ચા થોડી કરેલી કે ભાઈ સાધન તો કોઈ જીવ પાસે એક જ સાધન છે. કોઈ બંધને જુદો કરવા માટે કોઈ બંધ સાધનથી તો બંધ જુદો પડતો નથી. ઉત્કૃષ્ટ પ્રકારનો રાગ પણ ગમે તેવો ચાલતો હોય, હે, કોઈ ધ્યાનમાં બેસી જાય, કોઈ વ્રત નિયમ તપ કરે, હે, કોઈ સામાયિક પ્રતિક્રમણ કરે, કોઈ ઘણો પ્રયાસ કરી અને પોતાના શરીરને જીર્ણ કરી નાખે, હે, છતાંય એવા કોઈ પણ પરિણામથી ખરેખર બંધને છેદી શકાતો નથી. કારણ કે એ પોતે સ્વયં બંધ છે, કારણ કે એ પોતે સ્વયં બંધ છે. જે ક્રિયા એ પોતે કરે છે અને એની માન્યતામાં એમ છે કે આવું કરતા 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 કંઈક થઈ જશે, તો એ પોતે જ બંધ ભાવ છે. તો એ બંધ ભાવથી બંધ ભાવ જુદો કેવી રીતે પડી શકે? એટલે અહીંયા એનું સાધન બતાવે છે કે એનું કોઈ સાધન જુદું હોવું જોઈએ કે જેનાથી બંધનો છેદ થઈ જાય, જેનાથી આત્માને બંધ જુદા પડી જાય, જેનાથી એમ ખબર પડી જાય કે ઓહો આ મારી વસ્તુ નહીં ને આ મારી વસ્તુ. એવું કોઈ સાધન એની પાસે હોવું જોઈએ. એ સાધન એની પાસે આચાર્ય ભગવાન બતાવે છે અહીંયા કે એની પાસે એક કરણ નામનું સાધન છે. કરણ નામનું સાધન એટલે કે જ્ઞાન નામનું સાધન છે. જ્ઞાન નામનું સાધન છે એને કરણ કહેવામાં આવે છે. આત્માને કર્તા કહેવામાં આવે છે. અને રાગાદી ભાવ બંધરૂપ ભાવ અત્યારે વૈરતા કરે છે અજ્ઞાન દશામાં. એ ખરેખર જ્યાં સુધી આત્માનું કર્મ બન્યા કરે છે, આત્મા કરતા અને રાગાદી ભાવ બંધરૂપ ભાવ છે એનું કર્મ, એમ કરતા કર્મ કરતા કર્મ કરતા કર્મ એને નિરંતર ચાલ્યા કરે છે. જ્યાં સુધી આત્મ સ્વભાવ ઉપર દ્રષ્ટિ નથી જાતી, જ્યાં સુધી આત્મ સ્વભાવ ઉપર જ્ઞાન નથી જાતું, ત્યાં સુધી રાગાદી ભાવનો કરતા જીવ અજ્ઞાન ભાવે બન્યા કરે છે. એ અજ્ઞાન ભાવે અજ્ઞાનીનો આત્મા કરતા બને છે અને કર્મ એનું રાગાદી ભાવ બને છે. આવી કરતા કર્મની પ્રવૃત્તિ અનાદિથી જીવને ચાલી રહી છે. એ કરતા કર્મની પ્રવૃત્તિને તોડવા માટે, છેદવા માટે એની પાસે એક જ્ઞાન નામનું સાધન છે. એ જ્ઞાન નામનું સાધન છે. એ સાધન એવું છે કે એ સાધનને કરણ કહેવામાં આવે છે. અને એ કરણ છે એ કરતાથી અનન્ય હોય છે. પ્રત્યેક સમયે એ સાધન કરણ નામનું સાધન એ કરતા એટલે કે આત્મા, એ આત્માથી જ્ઞાન અનન્યપણે વર્તતું હોય છે. પ્રત્યેક સમયે કોઈ પણ જીવની આત્માની સ્થિતિ હોય અને એ સ્થિતિમાંથી પ્રગટ થતું જ્ઞાન હોય, એ જ્ઞાન કદી આત્માને છોડતું નથી, કદી એ જ્ઞાન રાગરૂપ થતું નથી, કદી એ રાગની સન્મુખ થતું નથી. એ જ્ઞાન જ્ઞાનપણે રહેતું થકું, આત્મા સાથે અભિન્નપણે વર્તતું થકું પ્રત્યેક સમયે ઉત્પાદ પામે છે ઉત્પાદ પામીને વ્યય પામે છે, ઉત્પાદ પામીને વ્યય પામે છે, ઉત્પાદ પામીને વ્યય પામે છે, અને એ ઉત્પાદ પામીને વ્યય પામે છે. એ પણ ઉત્પાદ ખરેખર એ સાધન એવું છે કે એ ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરતો વ્યય પામે છે, એ રાગને પ્રસિદ્ધ કરતો વ્યય નથી પામતો. શા માટે રાગને પ્રસિદ્ધ કરતો વ્યય નથી પામતો ને ધ્રુવને પ્રસિદ્ધ કરતો વ્યય પામે છે? કારણ કે એ જ્ઞાન છે, એ કરણ છે, એ આત્મા જે કરતા છે એ કરતાનું લક્ષણ કરણ છે, એ આત્માનું લક્ષણ જ્ઞાન છે, એ આત્માનો ભાવ જ્ઞાન છે. જેનો જે ભાવ હોય એ ભાવ એની વસ્તુને ન છોડે. જો આત્માનું લક્ષણ જ્ઞાન કયો અને એ જ્ઞાન લક્ષણ જો આત્માને છોડતું પરિણમતું હોય તો ખરેખર એને લક્ષણ ન કહી શકાય, કારણ કે લક્ષણ લક્ષને છોડી ન શકે. એટલે માટે એ લક્ષણ છે, એ લક્ષણ આત્માને ઉત્પાદ થાય ત્યારે આત્માને પ્રસિદ્ધ કરે છે, પ્રસિદ્ધ કરીને વ્યય પામે છે. રાગને પ્રસિદ્ધ કરીને વ્યય નથી પામતું, કારણ કે રાગનું લક્ષણ જ્ઞાન નથી, આત્માનું લક્ષણ જ્ઞાન છે. રાગનું લક્ષણ બંધ છે, બંધનું લક્ષણ રાગ છે, અને આત્માનું લક્ષણ જ્ઞાન છે, અને જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે. એટલે જ્ઞાન નામનું જે કરણ છે એ કરણ ઉત્પાદ થતા વેત એ ખરેખર પોતાના કરતા સ્વભાવને અકર્તા તરીકે જાણી માનીને ખરેખર પ્રસિદ્ધ કર્યા કરે છે. એ જ્ઞાન બને છે પોતે કરતા અને એ કર્મ બનાવે છે આત્માને. ત્યારે એવું કરતા કર્મ સિદ્ધ થાય જ્યારે, ત્યારે આત્મા કરતા ને રાગ કર્મ એવું કરતા કર્મ પણ અજ્ઞાન ભાવનું છૂટી જાય છે. એવી કોઈ સ્થિતિ અહીંયા આખી 294 ગાથામાં બતાવે છે. જ્ઞાન સાધન છે એની પાસે, એની પાસે કોઈ સાધન તો હોવું જોઈએ ને. કોઈ બે વસ્તુ હોય, એ બે વસ્તુને તમારે જુદી પાડવી હોય તો જુદી પાડવા માટે તમારી પાસે કોઈ સાધન હોવું જોઈએ. સાધન વગર એ બે વસ્તુ જુદી કેવી રીતે પડે? એક થઈ ગઈ હોય, બે વસ્તુ એક થઈ ગઈ હોય એમ માની લીધી હોય, થઈ તો ગઈ ન હોય એક, પણ એક થઈ ગઈ છે એમ માન્યું હોય, કારણ કે જુદાઈ દેખાતી ન હોય. જ્યાં સુધી જુદાઈ ન દેખાય ને ત્યાં સુધી એક છે એવી માન્યતા છૂટે નહીં. અને જ્યારે જુદાઈ દેખાય, એ દેખાણી જુદાઈ એનું નામ જ આ પ્રજ્ઞા છીણી લાગી ગઈ. જુદા કરવાના નથી, જુદા છે એવો ખ્યાલ આવે એનું નામ અહીંયા પ્રજ્ઞા છીણી લાગી ગઈ. એમ અહીંયા આ ગાથામાં સુંદર ચર્ચા બતાવે છે. કાલે જે ચર્ચા થઈ હતી આપણે કે એક ઉત્પાદરૂપ જ્ઞાનનો અંશ જે છે, જે જ્ઞાયકમાંથી ઉત્પાદ થતો જ્ઞાનનો અંશ જે છે, એ અંશ છે એ સાધન છે. એ અંશ સાધન શા માટે બને છે? કારણ કે એ અંશીનો અંશ છે, એ સ્વભાવનો અંશ છે. સ્વભાવનો અંશ હોય એ ખરેખર વિભાવથી જુદો પાડવા માટે અને સ્વભાવને ખરેખર પ્રસિદ્ધ કરવા માટે સમર્થ હોય. સ્વભાવનો જે અંશ હોય, સ્વભાવ જે જ્ઞાયક હોય, એ જ્ઞાયકનો અંશ જે જ્ઞાન હોય, એ જ્ઞાન બંધનું લક્ષણ રાગથી જુદો પાડવા માટે સમર્થ હોય, અને આત્મા જેનું લક્ષણ છે જ્ઞાન, એ જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરવા માટે સમર્થ હોય. એવા બે કામ એક જ્ઞાન નામનું કરણ કરે છે. એક જ્ઞાન નામનું કરણ બે કામ કરે છે. કામ તો એક થાય છે, પણ ખ્યાલમાં એમ આવે છે કે બે કામ થઈ ગયા. કામ થયું છે એક, જ્ઞાન લક્ષણ પ્રસિદ્ધ કર્યો છે જ્ઞાયકને, એ જ્ઞાયકને પ્રસિદ્ધ કરવાનું કામ થયું, ત્યાં જ રાગથી એ જ્ઞાન વિમુખ થઈ ગયું. એટલે એમ કહેવામાં આવે કે એક જ્ઞાનના લક્ષણે જ્યાં જ્ઞાયકનો અનુભવ કર્યો, જ્યાં જ્ઞાયકની સન્મુખ થયું, જ્યાં જ્ઞાયકને પ્રસિદ્ધ કર્યો, જ્યાં કરતા આત્મા હતો અને કર્મ રાગ હતો, એ કરતા આત્મા અને કર્મ રાગ નિરંતર અજ્ઞાન દશામાં બનતા રહેતા હતા, ત્યાં જ્યાં એને જ્ઞાન લક્ષણ ખ્યાલમાં આવ્યું, જ્ઞાનનો ઉત્પાદ જ્યાં ખ્યાલમાં આવ્યો, જ્ઞાનની નિરપેક્ષતા જ્યાં ખ્યાલમાં આવી, ત્યાં એ જ્ઞાન સ્વતંત્રપણે આત્મા તરફ વળી ગયું, અને એ વળતા જ આત્મા તરફ વળ્યું, ત્યાં જ ખરેખર રાગથી એને જુદાઈ થઈ ગઈ અને આત્મા સાથે અભિન્નતા થઈ ગઈ. એને કહેવાય કે આ એક જ્ઞાનના કરણે, એક જ્ઞાનના લક્ષણે બે કામ એક સાથે કરી લીધા. એવી કોઈ સ્થિતિ જ્ઞાનના, એક સમયના જ્ઞાનના ઉત્પાદના લક્ષણની છે. હવે આપણે કાલ ચર્ચા કરતા હતા કે કે એક જ જ્ઞાનના લક્ષણમાં એ રાગરૂપ તો થતું નથી, પણ રાગની સન્મુખ પણ થતું નથી જ્ઞાન. બરાબર, એ શા માટે નથી થતું? એના માટે આપણે 15મી ગાથાની ચર્ચા ઉપાડી હતી કે 15મી ગાથામાં એક જે વિષય આવે છે કે જ્ઞેયાકાર જ્ઞાનનો અજ્ઞાનીને આવિર્ભાવ વર્તે છે અને અજ્ઞાનીને સામાન્ય જ્ઞાનનો તિરોભાવ વર્તે છે. જ્ઞાનીને જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ વર્તે છે અને એ જ્ઞાનીને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ વર્તે છે. આ એક જ જ્ઞાનની પર્યાયમાં, જેને અહીંયા કરણ કહે છે, એ એક જ જ્ઞાનની પર્યાયમાં એક જ સાથે જ્ઞેયાકાર જ્ઞાન અને જ્ઞાનાકાર જ્ઞાન એક જ સમયમાં એક જ્ઞાનની પર્યાયમાં એક સાથે રહેલા છે. કોઈ એમ કે માત્ર જ્ઞાનાકાર છે, તો કે એમ પણ નથી. કોઈ એમ કે માત્ર જ્ઞેયાકાર છે, તો એમ પણ નથી. કોઈ એમ કે જ્ઞાનનો ખાલી સામાન્યપણું જ છે અને વિશેષપણું નથી, તો કે એમ નથી. કોઈ કે વિશેષપણું છે અને સામાન્યપણું નથી, તો એમ પણ નથી. જો એમ હોય તો 15મી ગાથા ખોટી પડી જાય. આચાર્ય ભગવાને લખેલી 15મી ગાથા કે એક જ જ્ઞાનમાં સામાન્ય જ્ઞાનનો જ્યાં આવિર્ભાવ થાય ત્યાં વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ થઈ જાય, એમ જ્યારે 15મી ગાથામાં જ્ઞેય લુબ્ધ અજ્ઞાનીને જ્યારે એની જ્ઞેય લુબ્ધતા છોડાવવી હોય ત્યારે અહીંયા એક જ્ઞાનમાં સામાન્ય જ્ઞાન અને જ્ઞેયાકાર જ્ઞાન એવા બે ભાગ એક જ્ઞાનમાં પાડીને જ્યારે જ્ઞાની આચાર્ય ભગવાન સમજાવતા હોય, જો એમાં બે પણ એક જ્ઞાનમાં ન હોય તો એ ગાથા ખોટી પડી જાય. પ્લસ કોઈ જીવ અજ્ઞાની પણ ન થાય ને કોઈ જીવ જ્ઞાની પણ ન થઈ શકે. કોઈ જીવ અજ્ઞાની જ ન થાય. જો એકલો સામાન્ય જ્ઞાનવાળો ભાવ જ હોય તો જ્ઞેયાકાર જ્ઞાન જે બને છે એ જ્ઞેયાકાર જ્ઞાનને પોતાનું માનીને કોઈ અજ્ઞાની ન થાય. અને એકલો જો જ્ઞેયાકાર જ્ઞાન ભાવ જ પરિણમતો હોય તો સામાન્ય જ્ઞાનને આવિર્ભાવ કરીને કોઈ જીવ જ્ઞાની ન થઈ શકે. એટલે એક જ જ્ઞાનમાં આવા બે પ્રકાર ચાલે છે. ટોટલ ચાર વાત છે આ ગાથામાં. ચાર વાત, ટોટલ ચાર વાત છે, સમજજો જરા. એક તો જ્ઞાયક ભાવની ચર્ચા છે, એક આત્માની ચર્ચા છે, ત્રિકાળી દ્રવ્યની ચર્ચા છે, એક એનું સાધન છે કરણ, જ્ઞાનનો ઉપયોગ, જે જ્ઞાનનો ઉપયોગ પ્રત્યેક સમયે સ્વપર પ્રકાશક ચાલે છે, એક એની ચર્ચા છે. ત્રીજી ચર્ચા છે ઔદયિક ભાવ, રાગાદી ભાવ ચાલે છે, બંધરૂપ ભાવ છે, એની ચર્ચા છે. ચોથી ચર્ચા છે એ આમાંથી કાઢવાની છે. શું ચોથી ચર્ચા? એવી છે કે કેવી રીતે જીવ અજ્ઞાની થઈ જાય છે અને કેવી રીતે જીવ જ્ઞાની થઈ જાય છે, એમાં જ્ઞેયાકાર જ્ઞાન શું છે અને સામાન્ય જ્ઞાન શું છે, એમાં ઇન્દ્રિય જ્ઞાન કેવી રીતે પરિણમી જાય છે અને અતિન્દ્રિય જ્ઞાન કેવી રીતે એ જ્ઞાન બની જાય છે. એક જ જ્ઞાનમાં એક જ સમયે આવા બે ભાવ ચાલતા હોવાથી કોઈ જીવ જ્ઞાની થઈ જાય છે અને કોઈ જીવ અજ્ઞાની થઈ જાય છે. આખી રમત જ્ઞાનમાં ચાલે છે, બધી આખી રમત જ્ઞાનમાં ચાલે છે. રાગ તો પૃથક છે, જ્ઞાની કે અજ્ઞાની કોઈ પણ જીવનો રાગ પૃથક છે. જ્ઞાનીને પૃથક ખ્યાલમાં આવી ગયો છે એટલે એનું નામ જ્ઞાની પડી ગયું છે. અજ્ઞાની ને ખ્યાલમાં નથી આવ્યો એટલે એકતા કરે છે એટલે એનું નામ અજ્ઞાની છે. અજ્ઞાનીને રાગ અભેદ નથી જ્ઞાન સાથે, અને જ્ઞાનીને રાગ જ્ઞાનથી જુદો પડી ગયો છે એમ નથી. અજ્ઞાનીને રાગ જુદો છે, જ્ઞાનીને રાગ જુદો છે. જ્ઞાનીએ સ્વીકાર કરી લીધો છે કે રાગ જુદો છે, અજ્ઞાનીએ સ્વીકાર નથી કર્યો કે રાગ જુદો છે. ભેગું કાંઈ થયું નથી. ઘણી જગ્યાએ એમ આવે કે અજ્ઞાનીનું જ્ઞાન રાગ મિશ્રિત થઈ ગયું છે, રાગ મિશ્રિત થઈ ગયું છે, અને જ્ઞાનીનું જ્ઞાન રાગથી અમિશ્રિત છે, અમિલિત છે, વિભક્ત છે એમ આવે. તો અજ્ઞાનીનું જ્ઞાન રાગ મિશ્રિત થઈ ગયું છે, રાગ મિશ્રિત નો અર્થ જ જ્ઞાનની ને રાગની જુદાઈ છે. રાગ મિશ્રિત, રાગરૂપ નહીં. રાગમાં જ્ઞાન નથી જતું, રાગ સાથે મિશ્રિત થઈ ગયું હોય એવો અજ્ઞાનીને ભાસ થાય છે કે મારું જ્ઞાન જાણે રાગ સાથે મળી ન ગયું હોય, રાગને મારું જ્ઞાન જાણે એકમેક ન થઈ ગયું હોય. ઈ એમ કહેતો નથી, પણ એને જુદા ભાસતા નથી ને, એટલે એકત્વ બુદ્ધિ ચાલે છે. એને જુદા નથી ભાસતા એટલે એને એકત્વ બુદ્ધિ ચાલ્યા કરે છે. છે જુદા, છે બે જુદા. ઘણાને વિકલ્પમાં ખ્યાલ પણ આવે કે આ રાગ જુદો ને જ્ઞાન જુદું છે, પણ એનો ઉપયોગ નિરંતર એ રીતે ન ચાલ્યા કરે એટલે ભેદ જ્ઞાન ન થાય. ઘણાને ખ્યાલ જ ન આવે એટલે શું કરે, એ રાગને જુદો પાડવાના પુરુષાર્થે ચડે. એને એમ થાય કે રાગ છે ને એ જ્ઞાન સાથે એકમેક થઈ ગયો છે, આત્મા સાથે એકમેક થઈ ગયો છે, એટલે એ જુદો પાડવાનો પ્રયાસ કરે. અહીંયા એમ કહે કે આત્માને બંધ બે જાણે એક થઈ ગયા હોય એને જુદા પાડવાના હોય. એ કોનાથી જુદા પડે? તો કે કરણ નામનું સાધન જ્ઞાન છે એનાથી જુદા પડે. પછી ગુરુદેવ જ પાછા એમ કહે કે ભાઈ જુદા ક્યાં પાડવાના છે, એ તો જુદા જ છે ને ભાઈ, જુદા છે એવી ખબર પડી જાય છે. બસ એનું નામ તો ભેદ જ્ઞાન છે. જુદા પાડવાના નથી, જુદા છે એવો ખ્યાલ આવે એનું નામ જુદા પડી ગયા. ખાલી ખ્યાલ આવે છે, ખાલી એને સમ્યક પ્રકારે જ્ઞાનમાં પરિણમન થઈ જાય છે કે ખરેખર આ મારું જ્ઞાન છે, એ જ્ઞાનરૂપ પ્રવર્તે છે. એ જ્ઞાનમાં પણ જ્ઞાન થાય છે કે આવો રાગ ચાલે છે, એ જ્ઞાનમાં પણ જ્ઞાન થાય છે કે આવો આત્મા છે. જ્ઞાન કોઈ એમ કે આત્મસન્મુખ થયું, કોઈ એમ કે જ્ઞાન રાગ સન્મુખ થઈ ગયું. હું એમ કહું છું કે જ્ઞાન નથી રાગ સન્મુખ થતું, કે નથી જ્ઞાન આત્મસન્મુખ થતું. જ્ઞાન 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 કહેવાનો આશય છે જ્ઞાનની પર્યાય સમજો તમે. જ્ઞાનની એક સમયની પર્યાયની ચર્ચા ચાલે છે. ત્રિકાળી દ્રવ્યથી ચર્ચા ચાલે ને તો જ્ઞાનની પર્યાય કે રાગની પર્યાય કોઈ નથી આત્મામાં, બરાબર. પછી આમ પર્યાયથી દ્રવ્યની ચર્ચા ચાલે ને ત્યારે રાગની પર્યાય નથી, પણ જ્ઞાનની પર્યાય અનન્ય છે. કોઈ એમાં જો જ્ઞાનની પર્યાય નહીં, જો કોઈ એવી રીતે કાઢી નાખે રાગની જેમ, તો એને અનુભવ ન થાય. કારણ કે એ કથનચિત અભિન્ન છે, એ બિલકુલ એની અભિન્નતા જ્ઞાન છોડતું નથી. જો જ્ઞાન આત્માને કથનચિત અભિન્નતાથી છોડી દે તો જ્ઞાનમાં જાણવું પણ ન રહીએ ને આત્મા પણ ન રહીએ. કારણ કે આત્મામાંથી જ એનો પ્રવાહ જ્ઞાનના અંશનો આવ્યો છે. જો એ પ્રવાહ તૂટી જાય તો જ્ઞાનમાં જાણવું બંધ થઈ જાય. પણ એ પ્રવાહ કદી તૂટતો નથી, પણ જ્યારે દ્રષ્ટિના વિષયની મુખ્યતા બતાવવી હોય ત્યારે એમ કે જ્ઞાનનો ઉપયોગ એ દ્રવ્યમાં નથી, રાગ પણ દ્રવ્યમાં નથી. અનંત ગુણોથી સબર એવો જ્ઞાયક પરમાત્મા, એમાં એવા અનંત ગુણોની અનંત પર્યાયો નથી એવો શાશ્વત ત્રિકાળી ગુણી પરમાત્મા દ્રષ્ટિનો વિષય છે એમ કહે. પણ જ્યારે એને અહીંયા જ્ઞાનથી અનુભવ કરાવવા માટેની પ્રોસેસ કરવી હોય ત્યારે જ્ઞાનનું કથનચિત અભિન્નપણું એને લેવું પડે. અનુભવનો વિષય બતાવવો હોય ત્યારે પર્યાયની નાસ્તી લીએ સર્વથા, અનુભવ કરાવવો હોય ત્યારે જ્ઞાન અનન્ય જ્ઞાયકથી છે એમ એને વિચારધારામાં કેળવણી કરવી પડે, તો જ એને અનુભવ થાય. હવે એમ કહે કે જ્ઞાનમાં જ્ઞાન જ્ઞાયકની સન્મુખ થઈને જ્ઞાયકને નથી જાણતું, અને જ્ઞાન રાગની સન્મુખ થઈને પણ રાગને નથી જાણતું, તો એ જ્ઞાનમાં જાણવું થઈ કેવી રીતે જાય છે આ બેયનું? તો કઈ એની કઈ પ્રોસેસ છે, એવું કયું એનું લોજિક છે, કે એ કઈ ટેકનિક છે કે જેનાથી જ્ઞાન પોતે પોતાનું ક્ષેત્ર છોડે નહીં, પોતે પોતાનો ક્યાંય પણ અંશ છોડે નહીં, અને એ અંશમાં જ રહીને એને ખબર પડી જાય કે રાગ પણ ચાલે છે અને જ્ઞાયક પણ છે. એ અંશમાં એવું કયું સામર્થ્ય છે કે જેનાથી એને ખબર પડી જાય છે કે જે જ્ઞાનમાં એવી કોઈ શક્તિ અંદર જ્ઞાયકમાં પડી છે, એ શક્તિનું સામર્થ્ય આખું જ્ઞાનની પર્યાયમાં પ્રગટ થાય છે, અને એ સામર્થ્યના ઉત્પાદ રૂપે પરિણમતું જ્ઞાન એ એક સમયનો જ્ઞાનનો પર્યાય, એક સમયનો નિરપેક્ષ જ્ઞાનનો પર્યાય, એક સમયનો સ્વપર પ્રકાશક જ્ઞાનનો પર્યાય, એક સમયનો સ્વભાવના અંશરૂપ જ્ઞાનનો પર્યાય નથી. બિલકુલ એને રાગની અપેક્ષા, રાગનું જ્ઞાન થાય ત્યારે રાગની અપેક્ષા નથી. જ્ઞાયકનું જ્ઞાન થાય ત્યારે જ્ઞાયકની અપેક્ષા નથી, એટલો બધો નિરપેક્ષ એક સમયનો જ્ઞાનનો પર્યાય છે. એવી કોઈ જ્ઞાનની પર્યાયમાં એ જ્ઞાનની પર્યાય પોતે પોતામાં રહીને એને ખબર પડી જાય છે કે આ મારો અંશ છે, એ ક્યાંથી આવ્યો, એનો પ્રવાહ ક્યાંથી આવ્યો, એની ધારા ક્યાંથી ચાલી. તો કે એની ધારા તો અનંત ધારા પ્રવાહ રૂપ આખો જ્ઞાયક ભાવ છે કે જેની નિત્ય ધ્રુવ ધારા ચાલે છે, નિત્ય ધ્રુવ ધારા અંદર ચાલી રહી છે. એવા ધારા પ્રવાહમાંથી એક અંશ મારો બહાર આવ્યો છે, એ એક અંશ મારો બહાર આવ્યો છે, એ જ્ઞાયકમાંથી નીકળતો અંશ હોવાને કારણે એને એવો વિચાર ધારા ચાલતા ચાલતા ખબર પડી જાય છે કે હું જ્ઞાયક છું, હું ધ્રુવ છું, હું શાશ્વત છું, હું અભેદ છું, હું જ્ઞાનમય પરમાત્મા છું. એ વળતું બળતું નથી કાંઈ જ્ઞાન જ્ઞાયક તરફ, એ જ્ઞાન પોતે ત્યાં રહીને જ નિર્ણય કરી લે છે. એ નિર્ણય કરી લે છે ત્યારે કોઈ પણ પ્રકારના ત્યાં વિકલ્પો નથી હોતા, વિકલ્પોની સમાપ્તિ થઈ જાય છે. એટલે એમ કહેવાય છે કે જ્ઞાન જ્ઞાયક સાથે અભેદ થઈ ગયું, તો કે વિકલ્પો મરી ગયા છે. એવી રીતે રાગનું કોઈ જ્ઞાન થાય તો રાગની સન્મુખ થયા વગર જ્ઞાન થાય છે તો એ જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ જ એવો ઉદિત થાય છે કે એ સ્વપર પ્રકાશક સ્વભાવમાં જાણવું જે આવ્યું અંદરથી, એ અંદરથી જે જાણવું પ્રગટ થયું, એ જાણવામાં તો જાણવું છે, પણ એ જાણવું છે ત્યારે બહારમાં શું ચીજ છે, પરમાં શું ચીજ છે, એવું જાણવું લેતું જ્ઞાન પ્રગટે છે. એ પ્રગટીને જાણવા નથી જાતું. જો એ પ્રગટીને જાણવા જાય તો એ જ્ઞાન છે ને પરાધીન થઈ જાય છે, જ્ઞાનની સ્વાધીનતા નથી રહેતી, જ્ઞાનની સ્વતંત્રતા નથી રહેતી. એ પ્રગટ થતું જ જ્ઞાન જાણી લે છે કે પરમાં આવું છે અને સ્વ આવું છે, એવું જાણવું એ જ્ઞાનનો સ્વભાવ છે. એ નિરપેક્ષ સ્વભાવની ચર્ચા છે, આ જ્ઞાનનો અંશ નિરપેક્ષ સ્વભાવ છે. હવે એ એક નિરપેક્ષતા છે ને એ જ સમયે સાપેક્ષતા પણ છે, સમજો જરા. જે સમયે જ્ઞાન પ્રગટ થયું એ કેવું છે, તો કે સ્વપર પ્રકાશક છે. એ કેવું છે, તો કે નિરપેક્ષ છે. એ જાણવું કેવી રીતે કરે છે, તો કે સ્વની અપેક્ષા નથી એને અને પરની અપેક્ષા નથી. સ્વતઃ સિદ્ધ જ્ઞાનનો સ્વભાવ નિરપેક્ષપણે અંદરથી જ એવો આવે છે કે જેમાં જાણવું ચાલતું હોય છે, એ જાણવું નિરપેક્ષ છે. એ જાણવાનો સ્વભાવ નિરપેક્ષ છે. એ જાણવામાં જે કાંઈ થાય એ જાણવું છે, એમાં નથી પર કે નથી સ્વ, એમાં માત્ર જાણવું છે. એ જ્ઞાનની નિરપેક્ષતા છે. હવે એ જ સમયે એ જ જ્ઞાનમાં એક સાપેક્ષતા પણ ચાલે છે. બે પ્રકાર એક જ્ઞાનની પર્યાયના છે, બે પ્રકાર એક જ્ઞાનના અંશના છે. જ્યારે ગુરુદેવની વાણી આપણે સાંભળીએ ને તો ઘણીવાર આવી ચર્ચા સાપેક્ષતાની આવે, ઘણીવાર નિરપેક્ષતાની ચર્ચા આવે. જો હમણાં ચર્ચા કરતા હતા ને નિરપેક્ષતાની હતી, હમણાં આપણે વાંચ્યું ને, હમણાં સાંભળ્યું ને છેલ્લો પેરેગ્રાફ, એ ટોટલી નિરપેક્ષતાની ચર્ચા છે. એ ગુરુદેવ કહેતા હતા કે સ્વપર પ્રકાશક જ્ઞાન છે ને એ અંદરથી જ ઉદ્ભવે છે, એમ કહેતા હતા. જો હમણાં જ આવ્યું, કેટલી બધી નિરપેક્ષતાની ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રી કરતા હતા, એટલે ગુરુદેવની વાતને સમજવામાં પણ આ નિરપેક્ષતા અને સાપેક્ષતા બેયનો જ્યારે જ્ઞાનના પરિણમનનો ખ્યાલ હોય ને ત્યારે ખબર પડે છે કે ગુરુદેવ અત્યારે સાપેક્ષતાથી પ્રતિપાદન કરે છે કે અત્યારે નિરપેક્ષતાથી પ્રતિપાદન કરે છે. અત્યારે એને સિદ્ધ જ્ઞાનની પર્યાયના અંશની સ્વતંત્રતા કરવી છે કે અત્યારે એને સાપેક્ષતા જ્ઞાન રાગ તરફ વળી ગયું છે એ સિદ્ધ કરવું છે, જ્ઞાન જ્ઞાયક તરફ વળ્યું છે એ સિદ્ધ કરવું છે. જ્ઞાન રાગ તરફ વળ્યું એ સાપેક્ષતા છે, જ્ઞાન જ્ઞાયક તરફ વળ્યું એ પણ સાપેક્ષતા છે. જ્ઞાન પોતે પોતાથી સ્વતંત્ર પ્રગટ થઈને પોતામાં જાણવું પ્રગટ કરે છે એ નિરપેક્ષતા છે. એક જ સમયમાં આવી નિરપેક્ષતા પૂર્વક સાપેક્ષતા એક જ્ઞાનમાં રહેલી છે પ્રત્યેક સમયે. જો આમાં લખ્યું, જો આમાં ગુરુદેવ આમાં કીધું, જ્ઞાનમય એવા જ્ઞાયક ભાવના સદભાવને લીધે, છેલ્લા પેજ ઉપર છે, હમણાં પ્રવચન ચાલ્યું, સૌથી છેલ્લા પેજમાં છેલ્લો મોટો પેરેગ્રાફ છે. જ્ઞાનમય એવા એક જ્ઞાયક ભાવના સદભાવને લીધે રાગનું પણ જ્ઞાન એ પોતાનું જ્ઞાન હો, રાગનું પણ જ્ઞાન એ પોતાનું જ્ઞાન, એ પોતાનું જ્ઞાન નિરપેક્ષ, રાગનું જ્ઞાન સાપેક્ષ. શબ્દ એક છે, ભાવ બે છે એમાં. પોતાનું જ્ઞાન એટલે અંદર આવતું પોતાનું સ્વપર પ્રકાશક સ્વતંત્ર જ્ઞાન,
એ પોતાનું જ્ઞાન છે અને એને રાગનું જ્ઞાન કેવું, કારણ કે બારમાં રાગ છે, એ રાગ સંબંધીનું પોતાનું જ્ઞાન થાય છે. તો એ રાગનું જ્ઞાન કેવું, એ સાપેક્ષતા થઈ ગઈ. સાપેક્ષતા એટલે એક પદાર્થ જે સ્વતંત્ર હોય એમાં બીજા પદાર્થની કોઈ અપેક્ષાને તમે ભેળવો, એટલે એ જ્ઞાનનો એક સમયનો પર્યાય એ નિરપેક્ષ હોવા છતાં સાપેક્ષ બની જાય, એમ અહીંયા કહેવા માંગે. જુઓ, જ્ઞાન રાગનું પણ જ્ઞાન એ પોતાનું હો, સ્વપર પ્રકાશક જ્ઞાન જે છે ને, જ્ઞાનનો સ્વભાવ જે સ્વપર પ્રકાશક છે ને, એ જ્યાં સ્વપર પ્રકાશકપણું તત્વ જ્યાં દ્રષ્ટિમાં આવ્યું, કહે છે કે પાપના પરિણામ સંબંધીનું તે ક્ષણે પોતાનું જ્ઞાન પ્રગટે છે. પાપના પરિણામ સંબંધીનું, પાપના પરિણામ સંબંધીનું જે જ્ઞાન છે એ સાપેક્ષ છે. પાપના પરિણામ સંબંધીનું તે ક્ષણે પોતાનું જ્ઞાન પોતાથી પ્રગટે છે, એ નિરપેક્ષ છે. આ ગુરુદેવને આવી રીતે વાંચીને તો ખબર પડે કે ગુરુદેવને આમાં શું સિદ્ધ કરવું છે. રાગનું જ્ઞાન થાય છે એનો નિષેધ નહીં, જ્ઞાન પોતાથી સ્વતંત્ર થાય છે એનો નિયમથી આદર, અને રાગ સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાથી સ્વતંત્ર થાય છે એવી નિરપેક્ષતા, એટલું બધું આમાં બતાવે છે. કોઈ એમ કે રાગનું જ્ઞાન થતું જ નથી, તો કે ના, એવું નથી. રાગ સંબંધીનું પોતાનું જ્ઞાન થાય છે, એ સાપેક્ષતાવાળી સ્થિતિ છે. કોઈ એમ કે ના, જ્ઞાન નિરપેક્ષ છે, જ્ઞાનમાં જાણવું જોઈએ છે, તો એ નિરપેક્ષ જ્ઞાનની સ્થિતિ છે. બે વાત બે જગ્યાએ સાપેક્ષતાથી નિરપેક્ષતાથી તમે વિચારો તો એ બે વાત યથાર્થ છે. કોઈ કે આત્માનું જ્ઞાન થાય છે, કોઈ કે જ્ઞાન જ પોતે જ્ઞાન છે, એ આત્મા છે. આત્માનું જ્ઞાન થાય છે એ સાપેક્ષ છે, જ્ઞાન પોતે જ્ઞાન માત્ર છે એ નિરપેક્ષ છે. એમ જ્યારે તમે એને સાપેક્ષ ને નિરપેક્ષતા એક સાથે એક જ્ઞાનમાં વિચારમાં લ્યો કે અત્યારે અહીંયા સાપેક્ષતાનું વર્ણન કરવું છે કે અત્યારે અહીંયા નિરપેક્ષતા સિદ્ધ કરવી છે, અત્યારે જ્ઞાયકમાંથી જ્ઞાનનો પ્રવાહ આવે છે એ અંશ સિદ્ધ કરવો છે કે એ જ્ઞાનનો પર્યાય પ્રગટ થયો ત્યારે રાગ સંબંધીનું જ્ઞાન થયું સિદ્ધ કરવું છે, જ્ઞાયક સંબંધીનું જ્ઞાન થયું સિદ્ધ કરવું છે. રાગ સંબંધીનું જ્ઞાન કે એટલે સાપેક્ષ, જ્ઞાયક સંબંધીનું જ્ઞાન કે એટલે નિરપેક્ષ, જ્ઞાનનો સ્વતંત્ર એક સમયનો પર્યાયમાં જાણવું વર્તે સ્વપર પ્રકાશક એ નિરપેક્ષ. બેયને લાગુ પડે, જે આવી સમજણ કરે એ જ્ઞાની થઈ જાય, જે આવી સમજણ ન કરે અજ્ઞાની રહી જાય. જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ જ્ઞાની માટે જુદો અને અજ્ઞાની માટે જુદો એમ નથી, કારણ કે એ સ્વભાવ છે. સ્વભાવમાં અજ્ઞાની ને જ્ઞાનીના ભેદ ન હોય, સ્વભાવ દરેક જીવ માટે સરખો જ હોય. સ્વભાવની સમજણ યથાર્થ ન કરે અજ્ઞાની છે, સ્વભાવની સમજણ યથાર્થ કરે જ્ઞાની છે. એમ એમ એનું વાચ્ય એમ છે. સ્વપર પ્રકાશકતા દરેક જીવને લાગુ પડે, દરેક જીવને રાગ સંબંધીનું જ્ઞાન થાય, દરેક જીવને આત્મા સંબંધીનું જ્ઞાન થાય, એ જ્ઞાનને સાપેક્ષ કહેવામાં આવે, દરેક જીવને જ્ઞાનનો પર્યાય સ્વતંત્ર પોતાથી જાણવા રૂપે પરિણમે એને નિરપેક્ષ કહેવામાં આવે, જે જ્ઞાનને કોઈની અપેક્ષા જ નથી. અહીંયા રાગ છે માટે અહીં રાગનું જ્ઞાન થાય છે, અહીંયા શાસ્ત્ર છે માટે અહીંયા શાસ્ત્રનું જ્ઞાન થાય છે. ગુરુદેવને ગુરુદેવ ચર્ચા કરતા હોય ને તો ઘણી જગ્યાએ પછી પ્રતિભાસની ચર્ચા આવે, અવભાસનની ચર્ચા આવે, પ્રતિબિંબ પડે છે એની ચર્ચા આવે, કે અહીંયા જ્ઞાનની સ્વચ્છતામાં જ્ઞેયો ઝળકે છે. જ્ઞાનની સ્વચ્છતા જ્ઞેયો ઝળકે છે, 215-216 કળશમાં આવે કે જ્ઞાનની સ્વચ્છતામાં જ્ઞેયો ઝળકે છે. તો હવે જ્ઞાનની સ્વચ્છતામાં જ્ઞેયો ઝળકે છે તો એ સ્વચ્છતામાં જ્ઞેયોનું કંઈ છે? એમાં કાંઈ સંબંધ થઈ છે સ્વચ્છતાને જ્ઞેયો સાથે? એ જ્ઞેયો તો પોતે પોતાથી અહીં ઝળકે છે, એમાં અહીં સ્વચ્છતાને શું? સ્વચ્છતાને કઈ, સ્વચ્છતા એને કઈ બોલાવતી નથી કે તું અહીંયા આવ ઝળકવા. અહીં તો સ્વચ્છતા સ્વરૂપી અપનાનો પોતાનો જ્ઞાન સ્વભાવ છે, એ સ્વચ્છતા તો નિરંતર રહેલી છે, એ સ્વચ્છતાને ક્યાંય હાનિ નથી થતી. એ સ્વચ્છતા બચી ગઈ છે એટલે જ્ઞેયો ઝડકા કરે છે, તો કે જ્ઞેયો ઝળકે છે, જ્ઞેયોનું પ્રતિબિંબ થાય છે, જ્ઞેયોનો પ્રતિભાસ પડે છે, એટલે અહીંયા જ્ઞેયાકાર જ્ઞાન થાય છે. અને એવા જ્ઞેયાકાર જ્ઞાનને જાણે છે તો કે એ પણ ખરેખર જ્ઞેયોની સાપેક્ષતા વાળું જ્ઞાન થઈ ગયું.
ઈજ્ઞેયોની સાપેક્ષતા વાળું જ્ઞાન નિરપેક્ષ નર્યું જ્ઞાન, એમાં તે ઉપાધિ લગાવી દીધી જ્ઞેયોની. વાંચો તમે પ્રવચન સારની 34 નંબરની ગાથા. જ્ઞેયોની ઉપાધિ વાળું જ્ઞાન છે એને ખરેખર જ્ઞાન કહેવામાં આવતું નથી. જ્ઞાન હંમેશા નિરુપાધિક હોય છે, કોઈ જ્ઞેયોની સાપેક્ષતા બિલકુલ એને લાગુ પડતી નથી. પણ સાપેક્ષતાથી વર્ણન પણ કરે ત્યારે એટલું જ બતાવવું છે કે જ્ઞાનમાં અહીંયા જાણવું થયું છે અને બહારમાં એવો પદાર્થ છે. એટલું બતાવવું હોય ત્યારે સાપેક્ષતાથી વર્ણન આવે, જાણવું સિદ્ધ કરવું હોય ત્યારે નિરપેક્ષતાથી વર્ણન આવે. જ્યારે બે વસ્તુથી વર્ણન આવે, જ્ઞાયકનો પણ અહીંયા પ્રતિભાસ થાય છે, રાગનો પણ અહીંયા પ્રતિભાસ થાય છે, એવું જ્ઞાનનું એક સ્વપર પ્રકાશક પર્યાયનું પરિણમન છે. તો કે આ બેયનો પ્રતિભાસ થાય છે એ શું છે? તો કે એ બેયનો પ્રતિભાસ તો પોતે સ્વયં કરે છે, જ્ઞાનને કાંઈ સંબંધ નથી એની સાથે. ઈ સ્વયં કરે છે, ઈ સ્વયં ઝળકે છે. ઈ ઝળકે છે ત્યારે અહીંયા જ્ઞાનમાં એવો જ પર્યાય ઉત્પન્ન પામે છે સ્વતંત્ર પોતાથી. ઈ સ્વતંત્ર ઉત્પાદ પામ્યો છે પર્યાય, ઈ સ્વપર પ્રકાશક છે. એ સ્વપર પ્રકાશક પર્યાયમાં એવી નિરપેક્ષપણે જાણવું હોય છે, એમાં ખબર પડે છે કે આ જ્ઞાયક છે એ મારો જ્ઞાયક દેવ છે, અમારો જ્ઞાનનો જ્ઞાતિ આવ્યો છે, અને આ રાગ છે એ આકુળતામય પ્રથક સ્વભાવ છે, એ બંધનું લક્ષણ છે. જ્ઞાયકનું લક્ષણ જ્ઞાન છે, ચૈતન્યનું લક્ષણ જ્ઞાન, અને બંધનું લક્ષણ રાગ. એમ સ્વપર પ્રકાશક જ્ઞાન નિરપેક્ષ છે એમાં જાણવું હોવાથી એને એવી બે ખબર પડે છે. એ બે ખબર પડી જે જ્ઞાનમાં, એ જ્ઞાન એને તમે જ્ઞાન જુઓ તો એ નિરપેક્ષ છે, અને બે ની ખબર વાળું જ્ઞાન જુઓ તો એ સાપેક્ષ છે. જ્ઞાનમાં જે ઉત્પાદ જ્ઞાનનો થયો, એમાં જે જાણવું થયું, એ જાણવામાં જ્ઞાયક આવો છે અને રાગ આવો છે, એવું જાણવું થયું, એ જાણવું તમે પકડો તો એ જાણવું નિરપેક્ષ છે. પણ તમે એમાં આત્માનું જાણવું થયું અને રાગનું જાણવું થયું એમ તમે એ જ્ઞાનને જોવો તો એ જ્ઞાન સાપેક્ષ થઈ ગયું. એક જ જ્ઞાન છે. અજ્ઞાની આવી રીતે થઈ જાય છે, જ્ઞાની આવી રીતે થઈ જાય છે. જે જીવ બેયનું જ્ઞાન થાય છે છતાં, બેયનું જ્ઞાન થાય છે છતાં, જ્ઞાનમાં માત્ર જાણવું નિરપેક્ષ છે છતાં, એ શું કરે છે? પ્રત્યેક સમયે રાગ થાય છે ને, જે એ રાગ સંબંધીનું જે અહીંયા જ્ઞાન થાય છે ને, નિયમથી એનો આવિર્ભાવ કર્યા કરે પ્રત્યેક સમયે. આવો રાગ ચાલે છે, શાસ્ત્ર સમજવાનો રાગ ચાલે છે, સાંભળવાનો રાગ ચાલે છે, સાંભળી સાંભળીને પછી થોડુંક વિચારધારા ચાલે છે, એવો પણ એક રાગ ચાલે છે. એ બધું પકડાય છે એને, એ બધું એને પકડાય છે. અત્યારે આ સાંભળવાનો વિચાર ચાલે છે ને, તો એ પકડાય છે કે અત્યારે આ શબ્દ અહીંથી નીકળે છે, અહીંયા કર્ણેન્દ્રીમાં ભટકાય છે, અને અહીંયા ભાવેન્દ્રી છે ને એને જાણ્યા કરે છે, એ એને પકડાય છે, ખબર પડે છે, એ ચાલુ છે કામ એનું. હવે એ એને એટલી ખબર પડે છે, પણ એ એને ખબર નથી પડતી કે એ બધું જાણવું થાય છે ક્યાં, એનો જાણનાર કોણ છે ખરેખર વાસ્તવિક. ત્યાં જે પહોંચી જાય તો આ બધું રહી જાય છે, જાણવું પકડાઈ જાય છે. જ્યારે એ જાણવું પકડાઈ જાય છે ત્યારે એ જાણવું નિરપેક્ષ હોય છે, ત્યારે એ જાણવું છે એમાં બધી ખબર પડતી હોય છે, પણ એ જાણવાને છોડતો નથી, અને એ જાણવું નથી પકડાતું ત્યાં સુધી આ બધું પૈકડા કરે છે. શબ્દ આવ્યો, રાગ થયો, કર્ણેન્દ્રી ભટકાણો, મને ખબર પડી કે આવો રાગ ચાલે છે, અપ્રશસ્ત રાગ છે, પ્રશસ્ત રાગ છે, ભગવાનની ભક્તિનો પ્રશસ્ત રાગ છે, વેપાર ધંધાનો અપ્રશસ્ત રાગ છે, આ શાસ્ત્ર સામે છે, તો અત્યારે તો હું સ્વાધ્યાય કરું છું, પ્રશસ્ત રાગ ચાલે છે, આ શાસ્ત્ર છે એવું જ્ઞાન થાય છે. પણ શાસ્ત્ર થાય છે એવું જ્ઞાન થાય છે, એ જ્ઞાન છે યા તું કેમ નથી જાતો? તને શાસ્ત્ર દેખાય છે, એ શાસ્ત્રમાં એમ કહે છે તું વાંચતો કે તું જ્ઞાન સ્વભાવી આત્મા છો, તને તારામાં જ્ઞાન થાય છે, તારામાં તને રાગ નથી થતો, તારું લક્ષણ આકુળતા નથી, તારું નિરાકુળતા લક્ષણ સુખ તારો સ્વભાવ છે, એમ તને શાસ્ત્ર કહે તું વાંચ ત્યારે. છતાં એ બહિર્લક્ષી જ્ઞાન એનું નિરંતર ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. હવે એ જ્ઞાન બહિર્લક્ષી થાય છે, એ તો ખરેખર રાગને એકાંતે જાણવા માટે જ્ઞાનની પ્રવૃત્તિ ચાલી, તો એને બહિર્લક્ષી જ્ઞાન કહેવામાં આવે છે. અને એ જ જ્ઞાન આત્માને જાણવા માટે એકાંતે પરિણમે તો એને અંતરલક્ષી જ્ઞાન કહેવામાં આવે છે. એવું અંતરલક્ષી જ્ઞાન કેમ નથી થતું કે બહિર્લક્ષી જ્ઞાનમાંથી એનો ઉપયોગ બહાર નથી નીકળતો? આ બહારનું જાણવામાંથી એનો ઉપયોગ
જાણનાર જ્ઞાન છે ત્યાં પહોંચતો નથી. એ જાણનાર જ્ઞાનમાં પહોંચે તો ખરેખર જાણનારો કોણ છે, ત્રિકાળી દ્રવ્ય ત્યાં પહોંચી જાય છે. જાણનાર જ્ઞાન છે, જાણનારો ત્રિકાળી દ્રવ્ય છે, રાગ છે એ પૃથક છે. કરતા આત્મા કીધો, કર્મ એનું બંધ ભાવ કીધો, અને કરણ બેને જુદા પડવાનું સાધન જ્ઞાન કીધું. હવે એ જુદા પડવાનું સાધન જ્ઞાન કીએ છે, એ જ્ઞાનમાં બધું જડકા કરે છે. રાગનું જ્ઞાન થાય છે, આત્માનું જ્ઞાન થાય છે, ચોઈસ એની છે. એ શું પસંદ કરે છે એનો પુરુષાર્થ છે. પુરુષાર્થની સાથે એની યોગ્યતા છે. પુરુષાર્થ એક ગુણની પર્યાય છે, યોગ્યતા દરેક ગુણની પર્યાયમાં રહેલી છે. સમજો જરા, પુરુષાર્થ છે એ એક વીર્ય ગુણની પર્યાય છે, અને યોગ્યતા પ્રત્યેક ગુણની પ્રત્યેક પર્યાયમાં પ્રત્યેક સમયે સ્વતંત્ર પ્રગટ થતી યોગ્યતાઓ રહેલી છે. એ પુરુષાર્થ અને યોગ્યતાનો સુમેળ જેને ખ્યાલ આવી જાય છે, એની ખરેખર દ્રષ્ટિ અને એનું ખરેખર જ્ઞાન બહારનું વલણ છોડી અને ખરેખર જ્ઞાનમાં આવી જાય છે. અને એ જ્ઞાનમાં આવતા જ આ અંશ કોનો છે, તો કે આ અંશીનો અંશ છે. આ અંશનો પ્રવાહ ક્યાંથી આવ્યો છે, તો કે ધ્રુવધામમાંથી એનો પ્રવાહ વહેતો વહેતો આવ્યો છે. જેમ દરિયામાંથી પાણી વહેતું 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 આમ બહાર આવે, કૂવામાંથી જેમ પાણી વહેતું વહેતું આમ જંગલમાં જાય, એમ એ પાણીનો પ્રવાહનો અંશ છે. એ ગમે એની યારે ભયડો હોય, પણ એ જો અંશ એને પકડાઈ જાય તો ખરેખર એ ઝાડ આરે ભયડો છે કે નહીં એવો વિકલ્પ નથી આવતો. એમાં જ્ઞાનનો અંશ જો એને ખ્યાલમાં આવી જાય તો એ રાગ સાથે ભળેલો છે એમ નથી થતું એને. એ જ્ઞાનનો અંશ છે એમ ખ્યાલ આવે છે. અને એ અંશ ક્યાંથી આવ્યો, તો કે એ અંદરથી પ્રવાહ વહેતો વહેતો પ્રત્યેક સમય આવે છે, પ્રત્યેક સમય આવે છે, પ્રત્યેક સમય આવે છે. એનું નામ જ હું જ્ઞાન માત્ર છું, હું જ્ઞાન માત્ર છું, હું જ્ઞાન માત્ર છું, હું જ્ઞાન માત્ર છું. એવો જ્યાં ખ્યાલ આવી જાય છે ત્યાં જ એ જ્ઞાન માત્ર ભાવ જ્ઞાયક તરફ સહજપણે વળી જાય છે. સાપેક્ષતા છે, જ્ઞાન માત્ર આત્મામાં હું જ્ઞાયક છું એમ આવી જાય છે. એ જાણવું એ નિરપેક્ષતા છે. એ એક જ સમયમાં થાય છે. જે સમયે નિરપેક્ષતા એ સમય સાપેક્ષતા. સાપેક્ષતામાં અનુભવ છે, નિરપેક્ષતામાં જાણવું છે. સાપેક્ષતામાં અનુભવ થાય છે અને નિરપેક્ષતામાં જાણવું હોય છે. અનુભવના સમયે પણ જ્યારે જ્ઞાન જ્ઞાયક તરફ પડીને અનુભવ કરે છે ત્યારે એનું સ્વપર પ્રકાશક જાણવું રહી જાય છે. એટલે એ જાણવામાં પણ પર સંબંધીનું જ્ઞાન પણ હોય છે અને સ્વ સંબંધીનું જ્ઞાન પણ નિરપેક્ષ હોય છે. પણ એ જ્ઞાન આત્મા તરફ દેડ્યું છે એટલે એમાં અનુભવ થઈ જાય છે. એવી કોઈ સ્થિતિ અહીંયા કરણની સ્થિતિ બતાવે છે. આ કરણ એટલે જ્ઞાન એટલે કે સાધન. એ સાધન ખરેખર આત્માને પ્રસિદ્ધ કરતું જ ખરેખર વ્યય પામે છે. રાગને કે પર પદાર્થને જ્ઞાન કદી પ્રસિદ્ધ કરવા જતું નથી. એ રાગને પર પદાર્થ સ્વયં અહીંયા પ્રસિદ્ધ થાય છે, જ્ઞાન ત્યાં જતું નથી. સ્વયં અહીંયા પ્રસિદ્ધ થાય છે ત્યારે અહીંયા જ્ઞેયાકાર બને છે. એવા જ્ઞેયાકાર જ્ઞાનને જો જ્ઞાન જાણે તો એને ખબર પડે છે કે અહીંયા આવું છે. એટલે એને એવા જ્ઞેયાકાર જ્ઞાનમાં જ્યાં અહમ થાય છે ત્યાં તે સમયે તે જીવ અજ્ઞાની બને છે. અને જે જ્ઞાનાકાર જ્ઞાન પોતાનું છે, એ જ્ઞાન માત્ર છે, એવું જેને ખરેખર સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થઈ જાય છે એ જીવની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થઈ જાય છે, રાગથી જુદો પડી જાય છે, એ જીવ જ્ઞાની થઈ જાય છે. એક જ સમયની એક પર્યાયમાં આવી રીતે જ્ઞાનનું એકાકારપણું અને જ્ઞાનનું અનેકાકારપણું એક સમયે વર્તે છે. એનું નામ સાધન કહેવાય છે, એનું નામ કરણ કહેવાય છે, એનું નામ જાણવું કહેવાય છે. આવું યથાર્થ જેને જાણવું થાય છે એ જીવ નિયમથી જાણનારમાં ડૂબી જાય છે. અને એ પછી જ્ઞાનીઓ બહાર નીકળતા જ નથી. જેટલું બહાર દેખાય છે ને કે જ્ઞાની બહાર આવ્યા, એ જ્ઞાનીનું જ્ઞાનપણું નથી. જ્ઞાની એને પોતાનું જ્ઞાન માનતા નથી. જેટલો બહિર્લક્ષી ઉપયોગ જ્ઞાનીનો જાય છે એ જ્ઞેયના ખાતામાં જાય છે, અને જેટલો અંતરલક્ષી ઉપયોગ જ્ઞાનીનો છે એટલું જ એનું જ્ઞાનપણું છે, એટલો જ એનો આત્મા છે, એટલો જ એનો વૈભવ છે, એટલી જ એની સંપત્તિ છે અને એટલો જ એનો સ્વભાવ છે. બાકીનું જેટલું વિકલ્પાત્મક દશામાં ચાલે છે એ ખરેખર જ્ઞાની
એકસ્ય પુદ્ગલસ્ય હી નિર્માણમ, એકલું પુદ્ગલનું ચિત્રામણ છે એમ કરીને એને કાઢી નાખે છે અને પોતાના સ્વભાવમાં ડૂબતા જ રહીએ છે, ડૂબતા જ રહીએ છે, ડૂબતા જ રહીએ છે. અને એ ડૂબતા 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 એને કેવળ જ્ઞાન થઈ જાય છે. એવી કોઈ સ્થિતિ મોક્ષની બને છે એનું નામ આ મોક્ષ અધિકાર. અહીંયા એ મોક્ષની સ્થિતિ અહીંયા સિદ્ધ કરે છે. એવું સ્વરૂપ છે, એવો સ્વભાવ છે. એવું સ્વરૂપને સ્વભાવ સમજી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. આપણે આનો જ અર્થ ચાલે છે, આપણે અહીંયા વાંચ્યું નથી, પણ આ પહેલો અને બીજો પેરેગ્રાફ છે ને એનો અર્થ અત્યારે થઈ ગયો છે. કાલે આપણે એને વાંચશું એટલે ખ્યાલ આવી જશે કે આ પહેલા પહેલો અને બીજા પેરેગ્રાફનો જ અર્થ ચાલે છે. અને હવે આ આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય અને બંધનું લક્ષણ જે છે એનો પેરેગ્રાફ ચાલશે. આગળના પેરેગ્રાફ આપણે વાંચશું એટલે આ બે દિવસથી આપણી જે વાત ચાલે છે ને એ આ પેરેગ્રાફમાં લખેલી છે, એ જ ચર્ચા ચાલે છે. એટલે એકદમ આ વિષય આવી રીતે જ્યારે જીવને બેસે ને ખરેખર, ત્યારે જ ખરેખર એને જ્ઞાન પકડાય છે. જ્ઞાન નથી પકડાતું ત્યાં સુધી કાર્ય સિદ્ધિ થવાનો અવકાશ જીવનો ખરેખર છે નહીં, એવું સ્વરૂપ છે.
સજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ સહજા